તારીખ 7/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 290, 291 અને 292 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137.
પરધર્મી સાથે કે સ્વધર્મી સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં એવી આચાર્યદેવની શિખામણ છે. કેમ કે વાદ વિવાદ થાય છે ત્યાં પાયામાંથી જ એમ સ્વીકારવામાં આવે છે કે પ્રતિપક્ષમાં રહેલા છે તે સાચા નથી, ખોટા છે. સામે જે કોઈ ભિન્ન અભિપ્રાય ધરાવે છે એ ખોટું કહે છે, સત્યથી દૂર છે એમ માનીને જ વાદ વિવાદ કરવામાં આવે છે. અને એ રીતે સામાને ખોટા સ્વીકારીને જ્યાં વાદ વિવાદનો પ્રકાર ચાલે ત્યારે એમાંથી કાંઈ કોઈ ગ્રહણ કરે, એકબીજાની વાત કોઈ ગ્રહણ કરે, સ્વીકાર કરી લે, એ પરિસ્થિતિ ઊભી થતી નથી. તત્વના વિષયમાં આશંકા કરે, આશંકા કરે એટલે કહેનાર સાચા છે, પ્રમાણિક છે, નિર્દોષ છે, તેથી એ કહે છે. પ્રથમ તબક્કે સીધે સીધું સમજાતું ન હોય તો સમજવાની કોશિશ કરે, સમજવાનો પ્રયત્ન કરવા ખાતર પૂછે, એ વાદ વિવાદનો વિષય નથી. પણ ખાલી શાસ્ત્રાર્થ કરવો એ તો સમયને વ્યર્થ ગુમાવવા જેવી વાત છે. એથી ન તો પોતાને લાભ થાય છે કે ન તો સામાને લાભ થાય છે. નિષેધ કરે તો પણ વાદ વિવાદમાં પડીને નિષેધ કરાય એવું નથી. નિષેધનો અર્થ એ છે કે પોતાને એ વાત સંમત નથી એવું એનું પરિણામ થાય, અથવા તો એ પરિણામ અનુસાર એનું કથન થાય, જાહેરાત થાય કે આ યોગ્ય નથી, આ ખોટું છે. પણ તમે મારી સાથે વાદ વિવાદ કરો એવો આગ્રહ રાખે, કેમ કે સમજવાની બુદ્ધિ સામાવાળાને ન હોય તો એ સત્યને કોઈ રીતે સ્વીકારશે નહીં. કેમ કે એ પહેલેથી જ એમ માને છે કે આ ખોટું છે, આનું તો ખોટું જ છે. પછી ગમે તે વાત કરે તો એને સ્વીકારવાની એની તૈયારી થતી એમ બને. પૂર્વગ્રહ બાંધેલો છે અને ઘણા પ્રકાર એમાં બને છે. કેમ કે વાદ વિવાદ કરનારાની પણ બહારમાં વિદ્વાન તરીકે, જ્ઞાની તરીકે, ધર્મી તરીકે, કોઈ પદાધિકારી હોય તો ત્યાગી, ક્ષુલ્લક વિલ્લક મુનિ, બ્રહ્મચારી, કોઈ બહારનો ત્યાગ હોય તો એ પ્રકારની એની પદવી હોય છે. વિદ્વાન પણ પદવી છે ને, વિદવત્તાની પદવી છે. ત્યારે આત્માર્થપણું હોય ને સરળતાનો હોય તો પહેલો તો પ્રેસ્ટીજ પોઈન્ટ ઊભો થાય, થાય કે ન થાય, કે અત્યાર સુધી આમ માન્યું ને આમ લોકોએ આપણને સ્વીકાર્યા, હવે એ વાત ખોટી છે એમ કેમ આપણે સ્વીકારી લેવી, કેમ માની લેવી? આ તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ જાય. અને એ તો ગળે ઉતરે એવી વાત રહેતી નથી. અનેક પ્રકાર છે ને વાદ વિવાદ, તકરારનું કારણ થાય, કષાયનું કારણ થાય, એવું સ્વધર્મી કે પરધર્મી વિશે કરવાનું શું પ્રયોજન છે? જ્ઞાનીને તો એનું કોઈ પ્રયોજન છે. ખ્યાલ આવે છે કે કોઈ વાદ વિવાદ કરવા માટે તૈયારી કરે છે તો એ ખસી જાય. અમારે વાદ વિવાદ કરવો નથી. પાસે આવતા હતા, અનેક માણસો આવતા હતા, નીબડીમાં ચંદ્રશેખર વિજય આવ્યા હતા. નહીં, અમે કાંઈ ચર્ચા કરતા નથી. ચર્ચા કરવી છે એમ કહેશો, અમે ચર્ચા કરતા નથી. એમનો તો ઉદ્દેશ એવો હતો કે એમને જે વાત કહેવી હતી એ સાહિત્યમાં આત્મધર્મ દ્વારા, પ્રવચનના પુસ્તકો દ્વારા, ચર્ચાઓ દ્વારા, મૌખિક રીતે અને લેખિત રીતે ખૂબ પ્રસિદ્ધ હતી. એ વાત તો ઘણી પ્રસિદ્ધ હતી. હવે જો એમાંથી કાંઈ ગ્રહણ કરવું હોય તો અભિપ્રાય તો સ્પષ્ટ હતો, છતાં એ અભિપ્રાયમાં ન સમજાય તો એને એટલો ખ્યાલ તો આવવો ઘટે છે કે આ કહેનાર છે એ બરાબર કહે છે, મને સમજાતું નથી. એટલો પણ ખ્યાલ ન આવે, એના બદલે એમ ખ્યાલ આવે અને એવો અભિપ્રાય બંધાય કે કહેનાર ખોટું કહે છે, બરાબર નથી કહેતા, તો એની સાથે વાદ વિવાદ કરવાનું પ્રયોજન લાગતું છોડી દે છે. એ પ્રસંગને દૂરથી જ છોડી દેવામાં આવે છે. વાદ વિવાદના નિષેધમાં ફેર છે. નિષેધ તો એક તો પહેલા મનમાં પણ નિષેધ આવે કે આ રીતનું કોઈ તાત્વિક પ્રતિપાદન હોય તો તે બરાબર નથી, એક, અથવા કોઈ આવી પ્રવૃત્તિ હોય તો તે બરાબર નથી, તત્વની વિરુદ્ધ છે, ધર્મની વિરુદ્ધ છે એમ. એથી વધારે પુણ્ય હોય તો બહારમાં પ્રસિદ્ધ રીતે પણ જે પોતાના પરિણામ છે એને વ્યક્ત કરે, પોતાના વિચારને અભિપ્રાયને વ્યક્ત કરે. વ્યક્ત કરવાની વાત છે, ઠસાવવાની વાત નથી. પણ ઠસાયું ઠસતું પણ નથી કોઈને. કોઈને કઈ ઠસાયું ઠસે છે? એની પોતાની જે સત્યને સ્વીકારવાની ભૂમિકા હોય અથવા એ વિચારની ભૂમિકામાં સત્યને સ્વીકારવાનો એને અવકાશ રાખ્યો હોય અને પૂછે તો એને સમજાય. એ પૂછે એટલે જિજ્ઞાસામાં આવે તો એને સમજાય. આ પરિસ્થિતિ સમજણની ભૂમિકાની તો આ પરિસ્થિતિ છે. જો જિજ્ઞાસા ન હોય તો સમજાય નહીં અને ખોટું માને અને એમ પછી સામે સાંભળવાનો પ્રસંગ આવે તો પણ એને સમજાય નહીં, કેમ કે પૂર્વગ્રહ છે. પૂર્વથી એક અભિપ્રાય જ એવી રીતે નક્કી કરેલો હોય કે આ ખોટું કહે છે, પછી પૂર્વગ્રહ સહિત સાંભળનારને એમાંની કોઈ વાત ગઢ બેસે. પૂર્વગ્રહ બહુ ખરાબ ચીજ છે. ખોટા હોય એને પૂર્વગ્રહથી સાચા માનીને સાંભળે તો પણ એને બોધ લાગે નહીં. સત્શાસ્ત્રમાંથી પણ સામે સત્શાસ્ત્ર હોય, કહેનાર શાસ્ત્ર અનુસાર કહેતા હોય પણ સાંભળનાર ઓળખે નહીં અને સાચાને ખોટા માનીને સાંભળે તો પણ એને એમાંથી કાંઈ બોધ નો પ્રસંગ થતો કાંઈ ઉતરે નહીં. એવું છે,
સ્પષ્ટ જાહેર કર્યું વસ્તુ સ્વરૂપ અને વાદ વિવાદ કોઈ કરતા
વાદ વિવાદમાં પણ દ્રષ્ટાંત, ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. સહજ પરિણામ નો આ વેપાર છે, ધંધો એટલે
વેપાર
આત્માના. સહજ પરિણામ નો આ વેપાર છે, સહજ પરિણામ શુદ્ધ થાય એવો આ પ્રકાર છે. એ સંબંધમાં વાદ વિવાદમાં ઉતરવા યોગ્ય મુનિઓને જ્ઞાનીઓને ક્યારેક વાદ વિવાદ નો પ્રસંગ આવી પડે છે, ને ક્યારેક થાય પણ છે, પણ આ અભિપ્રાય સહિત એવા ઉદયમાં આવી પડે અને પ્રસંગ પણ ભજે, બનવા યોગ્ય હોય તો બને. પણ અભિપ્રાય આ છે કે સ્વસમય કે પરસમય, સ્વધર્મી કે પરધર્મી, સમય એટલે પરધર્મી, એમની સાથે વાદ વિવાદ કરવા યોગ્ય નથી. અને એ પાયામાંથી જ આ વાત છે કે અરસ પરસ ખોટા માનીને બેસે છે, એનું ખોટું છે, આ એમ માને છે, એનું ખોટું છે, એમાં એ સમજે શું, ગ્રહણ શું કરે. પૂર્વગ્રહ જે પ્રકારે હોય કે કહેનાર ખોટો છે, પછી એમાંથી કાંઈ એને ગ્રહણ કરવાનો પ્રસંગ બનતો નથી. સ્વસમય સાથે પણ એ બીજી ભૂમિકા લીધી છે, અપેક્ષા જુદી સ્ટેજની છે કે તારો સમય તું તારા આત્માના આશરે પરિણામ કરવામાં લગાવને, બીજાની સાથે વાદ વિવાદથી શું ફાયદો છે. હવે સ્વસમય જે સ્વધર્મી વાદ વિવાદ કરે છે એ કઈ સ્થિતિમાં કરે છે એ સવાલ છે. એક આશંકાથી પૂછે અને તત્વ ચર્ચા થાય તે વાદ વિવાદ નથી, પણ સામે સામા સિંગડા ભરાવાની વાત હોય, તમારું ખોટું છે, મારું સાચું છે, તમે ખંડન મંડન જેને કહે છે, એ ખંડન મંડનનો જે પ્રકાર છે તે માર્ગને અનુકૂળ નથી. વિતરાગનો માર્ગ છે, એ વિતરાગના માર્ગને ખંડન મંડનનો પ્રકાર અનુકૂળ નથી,
બરોબર,
એટલે એ છોડી દે. પછી સ્વધર્મી સાથે કે પરધર્મી સાથે ખંડન મંડનના પ્રકારમાં ઉતરવું
નહીં.
વાદ વિવાદના વિષયનો મુખ્ય જે દોર છે એ ખંડન મંડન ઉપર ચાલે છે. પોતે માન્યું છે, સ્થાપનું છે, અને સામો માને છે અને તોડ તોડવું, પછી કુતર્ક કરીને પણ ખંડન કરે. વિષય એવો નાજુક છે કે કુતર્ક કરીને સત્યનું ખંડન કરી શકાય છે. શ્રીમદજીને સૂક્ષ્મ ઘણો હતો, નાની ઉંમરે આ તો લખ્યું છે, એમને 20 વર્ષ આસપાસમાં આ લખ્યું છે. આપણે વેદાંતના એક વિદ્વાનને પત્ર લખ્યો છે, એમાં એમ લખ્યું છે કે જો તમે એમ કહો કે કુતર્કથી ખંડન કરવું છે તો જૈન દર્શનનું ખંડન કરી દો. કુતર્કથી તો જૈન દર્શનનું પણ ખંડન કરી શકું છું, પણ તે ન્યાયસંગત નથી અને આત્માને એ હિતને અનુકૂળ
નથી.
એનો હેત થાય એમાં તો સાથે સાથે વાત લીધી ને છે કે આ ન કરતો શું કર, કે તું તારા આત્માનો અનુભવ કર. ભલું તો એ છે કે તું તારા આત્માના સ્વરૂપના આશ્રયે પરિણામને લગાવ, આત્મામાં પરિણામને લગાવ, વાદ વિવાદમાં પરિણામને લગાવવા જેવા નથી. આ અપેક્ષા લીધી છે સાથે, ઉપરની ભૂમિકામાં લઈ જવા માટે કહે છે ને, પરની સાથે વાદ વિવાદમાં પડવા જેવું નથી. બીજાઓની સાથે ખંડન મંડનના વિષયમાં પડવા જેવું નથી, ને એનું કોઈ સાર નીકળે કે એનાથી ઈશ્વરને કે પરને લાભ થાય એમ બનવાનું નથી. એ જ સ્વીકાર સત્યને સ્વીકારવાનો નથી, ને તારો સમય વ્યર્થ જશે, અથવા અરસ પરસ કસાય વધવાનો એ નિમિત્ત થશે, માટે કરવા જેવું નથી. જે તત્વજ્ઞાનનો વિષય કસાયનો અભાવ કરવાનો છે, તેના નિમિત્તે, જે અભ્યાસના નિમિત્તે કસાયનો અભાવ થાય, એ અભ્યાસના નિમિત્તે કસાયની વૃદ્ધિ થાય, એ તો ગડબડ ઉડતી થઈ ગઈ ને. એટલે કરવા યોગ્ય નિધાન પામીને નિજ વતનમાં જે ભોગવવાનું કહ્યું છે, જેમ કોઈ પરદેશમાં રળવા જાય, ઉંમર થાય, ધંધો વેપાર સંકેલી કમાણી લઈને દેશમાં આવે, તો નિજ વતનમાં જઈને છાનો માનો ભોગવજે, ખાય પીને મજા કરજે, દેખાડીશ નહીં કે હું રોજ માલપુઆ ખાઉં છું, ફલાણું ખાઉં છું, એ રોજ કહેવાની જરૂર નથી એમ કહે છે. લૂંટી લેશે લોકો. જો ખબર પડશે કે આ શ્રીમંત છે, તો કોઈ ને કોઈ રીતે ભાગ પડાવવા આવશે. એમાં તને શું લાભ થવાનો હતો? તને કાંઈ લાભ થવાનો નથી. આમ છે એમ અહીંયા એમ કે છે કે અંતરનું નિધાન પામીને તું અંદરમાં ભોગવજે, એને એકાંતમાં એનો ભોગવતો કરજે, બહારમાં એનો ફંફેરો કરીશ નહીં એમ કેવું છે. નિધાન પામીને નિજ વતનમાં જે ભોગવવા કહ્યું છે, માટે પોતાની નિધિ પામીને પોતે એકલા ભોગવવા જેવું છે. પછી કોઈ એવો પાત્ર ને જિજ્ઞાસો આવે, તો એને માટે કોઈ વાત થઈ જાય, પણ એમાં એને દેખાડવાની વૃત્તિ નથી કે હું એને દેખાડું કે મારી પાસે પણ આટલો માલ છે, એ દેખાડવાની એને કાંઈ જરૂર છે. જેને પોતાની મોટાઈ તો સંતાડવી છે, ગુરુતાને દબાવનાર લીધું છે, એ પોતાની મોટાઈ તો સંતાડવી છે, કોઈ જોવે એને એ પસંદ નથી, કેમ કે માન સન્માનનો પ્રસંગ બને છે, અને માન સન્માનમાં એ તણાવવા માંગતો નથી. આમ છે જગતના પ્રાણી માન મેળવવા માટે અનેક પ્રયોગ કરે છે, અનેક અખતરા કરે છે. માન મેળવવા માટે પૈસા ખર્ચે છે, માન મેળવવા માટે અનેક પ્રકારે યુક્તિ પ્રયુક્તિ યોજે છે, એથી ઉલટો આ માર્ગ છે કે માન મળે તો એનાથી દૂર ભાગે છે, કેમ કે એમાં લાભ થવાનું કોઈ કારણ નથી, નુકસાન થવાનો કદાચ પ્રસંગ બને એવો અખતરો કરીને શું કામ છે, એવું જોખમ લેવાની જરૂર છે, એની આવશ્યકતા શું, એની કોઈ જરૂર ને દેખાતી નથી. ભાવનાનો ગ્રંથ છે, નિયમ સાર છે, કુમકુંદાચાર્ય દેવની ભાવનાનો એ ગ્રંથ છે. પોતાની ભાવના ભાવી છે એમણે, શાસ્ત્ર લખ્યા છે તો પણ પોતાની ભાવનાનું શાસ્ત્ર સાથે સાથે લખાણું છે, એમાં આ વાત કરી છે કે આ ભાવના છે કે એકાંતમાં એકલા પોતાના આત્માના આનંદને ભોગવે, જરૂર નથી કે બીજા એ જાણે, અને બીજા જાણે તો એની કિંમત છે અને ન જાણે તો એની કિંમત નથી. જાણે તો એ આનંદ વધે છે અને ન જાણે તો એ આનંદ ઘટે છે, એવું કાંઈ છે
નહીં.
એનું જેટલું ફળ છે, જેટલો અનુભવ છે, વર્તમાન ભવિષ્ય જે એનું છે, એ બધું કોઈની સાથે સંબંધ ધરાવતો નથી. કોઈના જાણવા નહીં જાણવા સાથે જરાય સંબંધ ધરાવતો
નથી.
એકદમ અંતર્મુખ થવાની ભાવના પ્રધાનતાથી આવી છે. બસો નિયુક્ત, બસો એકાણું પ્રશ્ન છે. સમ્યક સન્મુખ જીવ તત્વના વિચારમાં રાગ ને પોતાનો જાણે છે કે ભૂતગલ નો જાણે છે? પ્રશ્ન સારો ઉઠાવ્યો છે. હજી સમ્યક દર્શન થયું નથી, છતાં રાગ ને પોતાનો જાણે કે પરનો જાણે ત્યાં છે શું? એની સ્થિતિ શું છે? જેને જેને રાગ સાથે એકત્વ તોડવું છે એવો જે સમ્યક ની નજીક જીવ છે,
બરોબર,
રાગ સાથે નયા એકત્વ બુદ્ધિ તોડવાનો જે નજીક છે, એને રાગ થાય છે. એ રાગ ને પોતાનો જાણે કે એ રાગ ને પરનો જાણે? પોતાનો જાણે તો એકત્વ તોડે કેવી રીતે, અને પરનો જાણે તો સમ્યક દર્શન થયા પહેલા રાગ ને શું કરે છો એમ જાણજે, એમ શાસ્ત્ર માં કહ્યું છે. સમયસાર 205 કળશ છે. સાંખ્યના અભિપ્રાયની વાત લીધી છે કે અરંતના મતના પણ જો સમ્યક દર્શન થયા પહેલા રાગને પોતાનો ન જાણે, પોતાનો દોષ ન જાણે, તો એ સાંખ્યના મતવાળા થઈ છે. કેમ કે રાગ બીજાએ કરે, એવો મેં કર્યો નથી, કરે પોતે, અને પાછો એમ કહે કે એ તો બીજાનું કાર્ય છે, મારું કાર્ય નથી, આત્મા રાગ કરતો નથી. રાગ તો પૂગલ કર્મનું કાર્ય છે, ત્યાં સાંખ્યમાં પ્રકૃતિનું કાર્ય લીધું છે. એ પ્રકૃતિ એની માનેલી પ્રકૃતિ, ને અહીંયા અહીંયા માનેલું કર્મ, દ્રવ કર્મ,
બરોબર.
એ દ્રવ કર્મ રાગને કરે છે એમ જો તું અકર્તા સ્વભાવે પરિણિમા વિના માને તો તું સાંખ્યના મતમાં ચાલ્યો જઈશ. અને રાગની એકત્વ બુદ્ધિ છે, એ રાગ મારો છે મારો છે એમ રાગ મારા પણ ઘૂટીશ તો રાગની એકત્વ બુદ્ધિ તૂટશે કે નહીં, અને સમ્યક દર્શન થશે કે? આ બહુ અટપટું લાગે છે. કરવું શું? બહુ મુદ્દાનો પ્રશ્ન ઉઠાવ્યો છે, ઘણા પ્રશ્નો ચર્ચાઈ ગયા છે એમ લાગે છે. વાંચ્યું ત્યારે એમ કેટલા હજારો પ્રશ્નો ગુરુદેવની સામે આવ્યા છે, બધાના ઉત્તર આપ્યા છે. લાંબુ 45 વર્ષ સુધી વ્યાખ્યાન, રોજના 2 વ્યાખ્યાન, એમાં ક્યારેક પ્રશ્ન નીકળે, અને રોજ 1 કલાક ચર્ચાનો. ઉત્તર છે કે સમ્યક સન્મુખ જીવ રાગ તે પોતાનો અપરાધ છે તેમ જાણે છે, અને રાગ રહિત સ્વરૂપમાં અંદર ઉતરવા માટે, રાગ રહિત સ્વરૂપમાં એકત્વ કરવા માટે, રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી તેમ જાણીને તેનું લક્ષ છોડી અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે. આખો ચિતાર મૂકી દીધો છે. સમ્યક સન્મુખ જીવ એટલે યોગ્ય મુમુક્ષુ જીવ, સમ્યક દર્શન પામવાને યોગ્ય એવો મુમુક્ષુ જીવ, યથાર્થ મુમુક્ષુતામાં આવેલો જીવ રાગના વિષયમાં આ પ્રકારે પરિણમે છે. બહુ સરસ પડાયેલો છે. ખૂબ સુંદર ઉત્તર આપ્યો છે કે એ રાગ છે તે પોતાનો અપરાધ છે તેમ જાણે છે. હવે અહીંયા સિદ્ધાંત શું પકડવો જોઈએ વિષયને ચોખ્ખો કરવા માટે, કે જાણવું એક વાત છે, આદરવું બીજી વાત છે. સમ્યક સન્મુખ જીવ રાગને પોતાનો અપરાધ જાણે છે એને આદરવા સહિત જાણવાની વાત નથી ત્યાં. એક જાણીને ગૌણ થાય, એક જાણીને આદરવા આદરવા પણ થાય. જાણવા જાણવા પૂર્વક બે પ્રકારની પ્રવૃત્તિ થાય. દાળનો વાટકો પીરસે છે ને કે જમવા બેસે ત્યારે, તો દાળની અંદર કોકમ નાખેલા છે એ પણ જણાય છે અને દાળની અંદર દાળ પણ જણાય છે, બે જણાય છે. કોકમ ને કાઢીને એક કોર મૂકે છે અને દાળ નો ખબર ગોળ મૂકે છે. કેમ છે? જાણે છે એટલે ખાય છે એમ થોડું છે. એમાં કોઈ કુતર્ક કરે કે જો એને કાઢી નાખવા તો નાખ્યા શું કરવા, એ કાઢી નાખવાની ચીજ છે તો પછી નાખી શું કરવા, એનો એનો સ્વાદ પણ એ ઉકાળવામાં આવી જાય છે એટલે નાખ્યા. એમાંથી માત્ર એનો કેટલોક સ્વાદ ને રસ ખેંચવા પૂરતી વાત હતી એટલે નાખ્યા છે, પણ ખાવા માટે નાખ્યા નથી. એટલી એની મર્યાદા છે, એના ઉપયોગની મર્યાદા એટલી છે. એમ રાગને જાણવાની મર્યાદા છે. શું મર્યાદા છે? કે પોતાથી કરાયેલો અપરાધ છે એમ જાણીને એને ગૌણ કરવો. ગૌણ કરવો એટલે એનો બચાવ કરવો એમ નહીં, દોષનો બચાવ કરવો એમ નહીં, સમ્યક પ્રકારે ગૌણ કરવો. સમ્યક પ્રકારે એટલે નિર્દોષ પરમાત્માના સ્વરૂપનો આદર કરીને એને ગૌણ કરવો. એટલે અંદર ઉતરવા માટે એ આદરવાનો વિષય છે. રાગને જાણીને અપરાધ જાણીને એમાં અંદર ઉતરવાની વાત ન લીધી, કેમ કે એમાં અંદર ઉતરવાનું નથી, એ તો એનો નાશ કરવાનો છે. પણ જાણવામાં તો આત્માય છે, સિદ્ધાત્મા પણ એને જાણવાનો વિષય છે, અને બંનેનું મોજુદગી છે, બંનેની હયાતી છે, બંનેનું અસ્તિત્વ છે. તો એકને જાણીને ગૌણ કરે છે અને બીજાને જાણીને કાર્ય કરે છે, મુખ્ય કરે છે. જાણીને મુખ્ય ગૌણ કરવું તો બને છે કે નથી બને? કોઈ પણ વિષયમાં છદ્મસ્થ જીવને જ્ઞાનની પ્રવૃત્તિ જાણવાની સાથે સાથે મુખ્ય ગૌણ કરવા સહિત જ વર્તે. આ એનો નિયમ છે, એના પરિણતિની આ સ્થિતિ જ છે. તો કહે છે કે રાગને જાણીને રાગને ગૌણ કરે, ગૌણ કરે એટલે આત્માનું મૂળ સ્વરૂપ મારું મૂળ સ્વરૂપ નથી પણ અવસ્થામાં થયેલો એ રોગ છે. અવસ્થામાં થયેલો એ રોગ છે. અવસ્થામાં રોગે નથી થયો એમ હોય તો ટાળવાનો પ્રશ્ન રહેતો નથી, નાશ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એ મારું સ્વરૂપ નથી. અંદર એટલે આત્મામાં ઉતરવા માટે રાગ તે હું નથી તેમ જાણીને તેનું લક્ષ છોડીને આ ગૌણ કરે છે. જો ગૌણ કરાવવાના બધા બોલ છે, તે મારું સ્વરૂપ નથી, તે હું નથી, એનું લક્ષ છોડવું અને અંદરમાં આત્મામાં ઉતરવાનો પ્રયાસ કરવો. એટલે જ્ઞાયક તે હું છું, હું જ્ઞાયક ભાવ છું, એમ જ્ઞાયક નો હું જ્ઞાયક પણ છું એવા ભાવે અભ્યાસ કરવો. એક બહુ સુંદર વચન છે આ વિષયમાં કે જ્ઞાયક નો જ્ઞાયકપણે અભ્યાસ કરતા જ્ઞાયકની પ્રતીતિ થાય છે. જ્ઞાયકને જાણ્યો પણ પ્રતીતિ કરવાની બાકી છે કે આવો જ્ઞાયક હું છું. આત્મા જાણનાર સ્વભાવી છું, જ્ઞાન સ્વભાવી છું, તો એવો જ શું એની પ્રતીતિ આવવાનું શું 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 એનો પ્રયોગ છે? જ્ઞાયકપણે એનો અભ્યાસ કરવો. જ્ઞાયકપણે એટલે હું જ્ઞાયક છું એમ પોતાપણે એનો અભ્યાસ કરવો પરિણામમાં, એ જ્ઞાયકની પ્રતીતિનું કારણ છે. એ આત્મામાં અંદર ઉતરવાનો એ પ્રયોગ છે, એ કરવો. રાગ જણાય તો એને